एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारों अने विचारकोनो सार हवे आपनी भाषामां आ ऑडियो सारांश एकत्रा एआई नी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ज्ञान गोष्ठीमां फरी स्वागत। આજે આપણે એક એવા વિચારકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેમણે આમ તો વિચારવાની આખી રીત બદલી નાખી।
હા, એક એવા માણસ જેમણે ક્યારે પોતાના શહેરની બહાર બહુ લાંબી મુસાફરી ન કરી પણ એમના વિચારોએ આખી દુનિયા ઘૂમી લીધી।
બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ ઇમેન્યુઅલ કાંટ વિશે, પશ્ચિમી તત્વજ્ઞાનના એક મુખ્ય સ્તંભ।
બિલકુલ, ઇમેન્યુઅલ કાંટ 1724-1804 એક પ્રશિયન એટલે કે આજના જર્મનીના વિચારક અને એમનો પ્રભાવ મતલબ કે આજે પણ જબરદસ્ત છે।
હા, આપણે જ્ઞાન, નીતિશાસ્ત્ર, તર્ક વિશે જે રીતે વિચારીએ છીએ એના પર એમની ઊંધી છાપ છે। એમની પેલી કોપરનિકન ક્રાંતિની વાત બહુ રસપ્રદ છે।
હા, કે કેવી રીતે આપણું મન જ વાસ્તવિકતાનું નિર્માણ કરે છે એ સમજવું ખરેખર તો થોડું અઘરું છે પણ ક્રાંતિકારી છે।
અને આજે પણ એ શા માટે પ્રસ્તુત છે લગભગ 200-250 વર્ષ પછી?
કારણ કે માનવ અધિકારો, આંતરરાષ્ટ્રીય કાયદો, નૈતિકતાની ચર્ચાઓ આ બધાના મૂળ ક્યાંક ને ક્યાંક કાંટના વિચારો સુધી પહોંચે છે।
તો ચાલો એમના સમયમાં જઈએ, કયા માહોલમાં આ વિચારો પાંગર્યા?
કાંટનો સમય હતો યુરોપિયન જ્ઞાન યુગનો, એજ ઓફ એનલાઇટનમેન્ટ, 18મી સદી।
એટલે તર્ક, વિજ્ઞાન, વ્યક્તિવાદનો ઉદય।
બરાબર, લોકો પરંપરાગત સત્તા અને માન્યતાઓ પર સવાલ ઉઠાવી રહ્યા હતા અને તત્વજ્ઞાનમાં, જેમ તમે પહેલા ઉલ્લેખ કર્યો, એક મોટો વૈચારિક સંઘર્ષ ચાલી રહ્યો હતો,
પેલો બુદ્ધિવાદ વિરુદ્ધ અનુભવવાદ વાળો।
હા, રેશનાલિઝમ વર્સિસ એમ્પિરિસિઝમ। એક તરફ લિબનીઝ, વોલ્ફ જેવા વિચારકો જે માનતા કે સાચું જ્ઞાન તર્ક અને જન્મજાત વિચારોથી જ આવે,
મનમાંથી જ।
હા, અને બીજી તરફ લોક અને ખાસ કરીને ડેવિડ હ્યુમ જે કહેતા કે ના ભાઈ, જ્ઞાન તો બધું ઇન્દ્રિયોના અનુભવથી જ આવે છે, મન તો કોરી પાટી જેવું છે।
અને હ્યુમે તો કારણ અને અસર જેવી આપણને એકદમ સાહજિક લાગતી બાબતો પર પણ શંકા ઉઠાવી દીધી હતી ને?
બિલકુલ, અને હ્યુમની આ શંકાની કાંટ પર જબરદસ્ત અસર થઈ। કાંટે પોતે લખ્યું છે કે હ્યુમે મને મારી વૈચારિક જડતામાંથી જગાડ્યો, રાઉઝ્ડ હિમ ફ્રોમ હિઝ ડોગમેટિક સ્લમ્બર।
જાણે કોઈએ એલારામ વગાડ્યું હોય।
હા, કારણ કે જો હ્યુમ સાચા હોય અને બધું જ અનુભવ પર આધારિત હોય તો પછી ગણિતના નિયમો કે નૈતિક સિદ્ધાંતો જેવા સાર્વત્રિક સત્યોનું શું, એનું જ્ઞાન ક્યાંથી આવ્યું? આ સવાલે કાંટને વિચારતા કરી દીધા
અને એમાંથી જ એમની ફિલોસોફીનો જન્મ થયો, બંને વચ્ચેનો રસ્તો કાઢવાનો પ્રયાસ।
બરાબર, આ ઉપરાંત એ સમયની રાજકીય ઘટનાઓ પણ મહત્વની હતી। 7 યર્સ વોર, અમેરિકન ક્રાંતિ, ફ્રેન્ચ ક્રાંતિ, આ બધાની અસર એમના રાજકીય વિચારો પર, ખાસ કરીને શાશ્વત શાંતિ જેવા ખ્યાલો પર દેખાય છે।
એમના સમકાલીનો પણ મોટા ગજાના હતા, વોલ્ટેર, રૂસો, એડમ સ્મિથ।
હા, અને રૂસો અને હ્યુમનો એમના પર ખાસ પ્રભાવ હતો। એમણે રૂસોનું પુસ્તક એમિલ વાંચવા માટે પોતાની દૈનિક ચાલનો નિયમ પણ તોડ્યો હતો એવું કહેવાય છે।
ઓહ, આ તો રસપ્રદ વાત કહેવાય। એમના અંગત જીવન વિશે થોડું વધુ જાણીએ, એમનો જન્મ, ઉછેર।
કાંટનો જન્મ 1724માં પ્રશિયાના કોનિગ્સબર્ગ શહેરમાં થયો હતો અને આશ્ચર્યની વાત એ છે કે એમણે આખું જીવન ત્યાં જ વિતાવ્યું, ભાગ્યે જ શહેરની બહાર ગયા હોય।
ખરેખર આટલા મોટા વિચારક અને આટલા ઘરપ્રેમી?
હા, એમનું કુટુંબ સાધારણ હતું। પિતા ચર્મકાર હતા, 9 ભાઈ બહેનોમાં તેઓ ચોથા હતા અને એમનો ઉછેર પાઇટિસ્ટ લ્યુથરન પરંપરામાં થયો હતો।
એ પરંપરામાં આંતરિક નૈતિકતા અને શિસ્ત પર ખૂબ ભાર મુકાય છે ને?
બિલકુલ, અને એની અસર કાંટના નૈતિક દર્શનમાં સ્પષ્ટ દેખાય છે। એમને કોનિગ્સબર્ગ યુનિવર્સિટીમાં જ ભણતર લીધું, ગણિત, ભૌતિકશાસ્ત્ર, તત્વજ્ઞાન। ન્યૂટનનો એમના પર શરૂઆતમાં ઘણો પ્રભાવ હતો,
પણ પ્રોફેસર બનવામાં ઘણો સમય લાગ્યો એમને।
હા, આર્થિક મુશ્કેલીઓ હતી એટલે ભણતર પછી એમને ખાનગી ટ્યુટર તરીકે કામ કરવું પડ્યું। છેક 46 વર્ષની ઉંમરે એમને યુનિવર્સિટીમાં પ્રોફેસરશિપ મળી
અને પછી આવ્યો પેલો મૌન દાયકો।
હા, લગભગ 1770-1781 સુધી એ સમયગાળામાં એમને લખવાનું લગભગ બંધ કરી દીધું અને ખૂબ ઊંડું ચિંતન કર્યું અને એનું પરિણામ આવ્યું એમની પહેલી મહાન કૃતિ ક્રિટિક ઓફ પ્યોર રીઝન,
જે એમણે 57 વર્ષની ઉંમરે પ્રકાશિત કરી। ખરા અર્થમાં લેટ બ્લૂમર।
બરાબર,
તો આટલી રાહ જોડાવ્યા પછી શું હતું એ પુસ્તકમાં? પેલી કોપરનિકન ક્રાંતિ એ સમજાવો થોડું.
મૂળ વાત એમણે એ કહી કે અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે આપણું મન બહારની દુનિયાની વસ્તુઓને ઓળખે છે, જાણે છે, વસ્તુઓ જેવી છે એવી રીતે આપણું જ્ઞાન એને અનુરૂપ થાય છે.
હા, સામાન્ય સમજ તો એવી જ છે.
પણ કાંટે કહ્યું, ના, ઉલટું છે. આપણું મન નિષ્ક્રિય નથી, આપણું મન સક્રિય છે અને એની પાસે સમજણના અમુક માળખા, અમુક કેટેગરીઝ પહેલેથી જ છે, જેમ કે સમય, સ્થળ, કારણ, અસર.
એટલે મન પાસે પોતાના ટૂલ્સ છે.
બરાબર. અને આપણે જે પણ અનુભવ કરીએ છીએ એ આ ટૂલ્સ દ્વારા, આ માળખા દ્વારા જ કરીએ છીએ. એટલે કે વસ્તુઓ આપણા જ્ઞાનને અનુરૂપ નથી થતી, પણ આપણું જ્ઞાન, આપણું મન વસ્તુઓના આપણા અનુભવને આકાર આપે છે.
ઓકે, આ પેલી રંગીન ચશ્માવાળી વાત જેવું થયું.
હા, બરાબર એ જ. આપણે ક્યારે દુનિયાને જેવી એ છે, જેને કાંટે નોમેના કહ્યું, એ રીતે જાણી જ નથી શકતા. આપણે ફક્ત દુનિયાને જેવી એ આપણને દેખાય છે, જેને આપણે ફિનોમેના કહ્યો, એટલે કે આપણા મનના માળખામાંથી પસાર થઈને જે અનુભવ બને છે તેને જ જાણી શકીએ છીએ.
તો સત્ય શું છે એ આપણે ક્યારેય જાણી જ ન શકીએ?
વસ્તુ સ્વરૂપ સત્ય, થિંગ ઇન ઇટ સેલ્ફ, આપણે ન જાણી શકીએ. પણ આપણા અનુભવની દુનિયાનું, એટલે કે ફિનોમેનાનું નિશ્ચિત અને સાર્વત્રિક જ્ઞાન મેળવી શકીએ છીએ, કારણ કે એ જ્ઞાનના નિયમો આપણા પોતાના મનના જ નિયમો છે.
આનાથી પેલો બુદ્ધિવાદ અને અનુભવવાદનો ઝઘડો કેવી રીતે ઉકેલાયો?
કાંટે કહ્યું કે જ્ઞાન માટે બંને જરૂરી છે. અનુભવ વગર જ્ઞાનનો કાચો માલ, સંવેદનાઓ ન મળે, અને મનના તાર્કિક માળખા વગર એ કાચા માલને વ્યવસ્થિત કરીને જ્ઞાન બનાવી ન શકાય. એટલે સંવેદનાત્મક માહિતી અને પૂર્વ અનુભવજન્ય ખ્યાલો, એ પ્રાયોરી કન્સેપ્ટ્સ, બંને અનિવાર્ય છે.
એટલે એમણે બંનેનો સમન્વય કર્યો. અને પેલું સિન્થેટિક એ પ્રાયોરી જ્ઞાન શું છે?
એ થોડું ટેકનિકલ છે, પણ મૂળ વિચાર એ છે કે શું એવું જ્ઞાન શક્ય છે જે અનુભવ પર આધારિત ન હોય, એટલે અપ્રાયોરી, પણ છતાં આપણને દુનિયા વિશે નવી માહિતી આપે, એટલે સિન્થેટિક. કાંટ કહ્યું, હા, ગણિત અને ભૌતિકશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો આવા જ્ઞાનના ઉદાહરણ છે.
વાહ, આ તો જ્ઞાન મીમાંસાની ગહન વાતો થઈ. પણ કાંટ તો નીતિશાસ્ત્ર માટે પણ એટલા જ પ્રખ્યાત છે, એમનો પેલો કેટેગોરિકલ ઇમ્પેરેટિવ.
હા, નૈતિકતાના ક્ષેત્રમાં પણ એમણે ક્રાંતિ કરી. એમની નીતિશાસ્ત્રની પદ્ધતિને ડિયોન્ટોલોજી કહે છે. ડિયોન્ટોલોજી એટલે કે ફરજ આધારિત નૈતિકતા.
ફરજ આધારિત એટલે પરિણામોનું કોઈ મહત્વ નહીં?
ના, કાંટ માટે કોઈ કાર્ય નૈતિક છે કે નહીં એ એના પરિણામો પરથી નક્કી ન થાય. દાખલા તરીકે કોઈનું ભલું કરવા, જૂઠું બોલવું નૈતિક ગણાય કે નહીં? કાંટ કહેશે, ના.
કેમ? પરિણામ તો સારું છે.
કારણ કે નૈતિકતાનો આધાર કાર્ય પાછળનો સિદ્ધાંત, મેક્સિમ છે, પરિણામ નહીં. અને એ સિદ્ધાંત કેવો હોવો જોઈએ એ માટે એમણે આપ્યો કેટેગોરિકલ ઇમ્પરેટિવ, નિરપેક્ષ આદેશ.
એ શું કહે છે?
એના ઘણા સ્વરૂપો છે, પણ મુખ્ય વિચાર આ છે. ફક્ત તે જ સિદ્ધાંત અનુસાર કાર્ય કરો જેના દ્વારા તમે તે જ સમયે ઈચ્છા કરી શકો કે તે સાર્વત્રિક કાયદો બની જાય.
ઓકે, થોડું સમજાવો.
મતલબ કે તમે જે પણ કરવા જઈ રહ્યા છો એ કરતા પહેલા તમારી જાતને પૂછો, શું હું એવું ઈચ્છી શકું કે આ દુનિયાના બધા જ લોકો હંમેશા આ જ સિદ્ધાંત પ્રમાણે વર્તે?
જેમ કે જૂઠું બોલવાનો સિદ્ધાંત, જો બધા જ હંમેશા જૂઠું બોલે તો પછી વાતચીત અને વિશ્વાસ શક્ય જ ન બને. એટલે જૂઠું બોલવાનો સિદ્ધાંત સાર્વત્રિક ન બની શકે, માટે એ અનૈતિક છે.
બરાબર, એ જ તર્ક. આ એક પ્રકારની નૈતિક કસોટી છે, જે તર્ક પર આધારિત છે, લાગણીઓ કે સંજોગો પર નહીં.
આનો બીજો પણ એક મહત્વનો ભાગ છે ને, પેલો માનવતાવાળો.
હા, બીજો સૂત્ર એમ કહે છે, માનવતા સાથે, ભલે તે તમારા પોતાના વ્યક્તિત્વમાં હોય કે બીજાના, હંમેશા એક સાધ્ય તરીકે વર્તો અને ક્યારેય ફક્ત સાધન તરીકે નહીં.
એટલે કે કોઈ વ્યક્તિનો ઉપયોગ ફક્ત આપણા હેતુ માટે ન કરવો.
બરાબર. દરેક મનુષ્ય પોતે જ એક લક્ષ્ય છે, એક સાધ્ય છે. એની પોતાની આંતરિક ગરિમા, ઇનહેરન્ટ ડિગ્નિટી છે, કારણ કે એ તર્કશીલ અને સ્વાયત્ત છે. આપણે કોઈને ફક્ત સીડી બનાવીને ઉપર ન ચડી શકીએ. આ વિચાર, જે મેં કહ્યું, આધુનિક માનવ અધિકારોની ફિલોસોફીનો આધાર બન્યો.
ખરેખર ખૂબ ઊંડા વિચારો છે. આ બધા વિચારો એમણે કયા મુખ્ય પુસ્તકોમાં રજૂ કર્યા?
એમની ત્રણ મુખ્ય ક્રિટિક્સ સૌથી મહત્વની ગણાય છે. પહેલી, ક્રિટિક ઓફ પ્યોર રીઝન, શુદ્ધ તર્કની સમીક્ષા, 1781. એમાં જ્ઞાનની સીમાઓ અને મન કેવી રીતે અનુભવનું નિર્માણ કરે છે એની વાત છે. પેલી કોપરનિકન ક્રાંતિ આમાં છે.
જે સમજવામાં અઘરી હતી એટલે એમણે પ્રોલેગોમેના લખી.
હા, પછી બીજી, ક્રિટિક ઓફ પ્રેક્ટિકલ રીઝન, વ્યવહારિક તર્કની સમીક્ષા, 1788. આમાં નૈતિકતા, કેટેગરીકલ ઇમ્પેરેટિવ, સ્વતંત્ર ઈચ્છા, ઈશ્વર, અમરત્વ જેવા મુદ્દાઓની ચર્ચા છે.
અને ત્રીજી,
ક્રિટિક ઓફ જજમેન્ટ, નિર્ણય શક્તિની સમીક્ષા, 1790. આમાં સૌંદર્યશાસ્ત્ર, સુંદર અને ભવ્યના આપણા નિર્ણયો અને પ્રકૃતિમાં દેખાતા હેતુઓ, ટેલિયોલોજીનું વિશ્લેષણ છે. આ ઉપરાંત ગ્રાઉન્ડવર્ક ઓફ ધ મેટાફિઝિક્સ ઓફ મોરાલ્સ, નૈતિકતાના તત્વજ્ઞાનનો પાયો, 1785, પણ બહુ મહત્વનું છે, જેમાં કેટેગરીકલ ઇમ્પેરેટિવનો પરિચય છે.
જો આપણે કાંટની સરખામણી બીજા વિચારકો સાથે કરીએ, દાખલા તરીકે ઉપયોગિતાવાદીઓ સાથે, તો મુખ્ય ભેદ શું?
મુખ્ય ભેદ ઇરાદો વિરુદ્ધ પરિણામનો છે. કાંટ માટે કાર્ય પાછળનો નૈતિક સિદ્ધાંત અને ઇરાદો સર્વોપરી છે, ભલે પરિણામ ગમે તે આવે. જ્યારે જેરેમી બેન્થમ જેવા ઉપયોગિતાવાદીઓ માટે કાર્યનું પરિણામ, એટલે કે એનાથી કેટલા લોકોને કેટલું સુખ મળે છે, મહત્તમ લોકોનું મહત્તમ સુખ, એ જ નૈતિકતાનો માપદંડ છે.
એટલે કાંટની નૈતિકતા વધુ કડક, નિયમ આધારિત છે.
હા, એને નિરપેક્ષવાદી કહી શકાય અમુક અંશે, જ્યારે ઉપયોગિતાવાદ પરિણામલક્ષી છે.
આટલા બધા વિચારો પછી કાંટનો વારસો કેવો રહ્યો છે ફિલોસોફીમાં?
એમનો વારસો વિશાળ છે. એમ કહી શકાય કે આધુનિક પશ્ચિમી તત્વજ્ઞાન કાંટ પછી બદલાઈ ગયું. હેગલ, શોપનહાવર, નીત્સે, પછીના સમયમાં ફેનોમેનોલોજી, હસર્લ, હાઇડેગર, અસ્તિત્વવાદ, સાર્ત્ર, કામુ, વિશ્લેષણાત્મક દર્શન, લગભગ બધા પર કાંટનો પ્રભાવ દેખાય છે. કાં તો એમના વિચારોને વિકસાવ્યા અથવા એની સામે પ્રતિક્રિયા આપી.
એટલે અમને ટાળી ન શકાય.
બિલકુલ નહીં. અને આજે પણ જેમ આપણે ચર્ચા કરી, એમની પ્રાસંગિકતા અકબંધ છે.
માનવ અધિકાર, કાયદો, રાજકારણ, મેડિકલ એથિક્સ, એઆઈ એથિક્સ,
હા, વૈશ્વિક ન્યાય, દરેક તર્કસંગત વ્યક્તિની આંતરિક ગરિમાનો ખ્યાલ આજે પણ બહુ શક્તિશાળી છે. યુનિવર્સિટીઓમાં તો એમના વગર ફિલોસોફીનો અભ્યાસ અધૂરો ગણાય.
એમના કેટલાક પ્રખ્યાત અવતરણો યાદ કરીએ. પેલું સપેરે આવડે.
હા, હિંમત કરો તમારી પોતાની સમજણનો ઉપયોગ કરવાની. એમના નિબંધ વોટ ઇઝ એનલાઇટમેન્ટમાંથી
બૌદ્ધિક સ્વાયત્તતાનો જોરદાર સંદેશ છે.
અને બીજું, ફક્ત તે જ સિદ્ધાંત અનુસાર કાર્ય કરવાવાળું. હા, કેટેગોરિકલ ઇમ્પેરેટિવનું પહેલું સૂત્ર. અને પેલું પણ યાદગાર છે, ક્રિટિક ઓફ પ્રેક્ટિકલ રીઝનના અંતે, બે વસ્તુઓ મનને હંમેશા નવા અને વધતા જતા આશ્ચર્ય અને આદરથી ભરી દે છે. મારી ઉપરનું તારાઓવાળું આકાશ અને મારી અંદરનો નૈતિક કાયદો.
વાહ, બ્રહ્માંડની વિશાળતા અને માનવીની આંતરિક નૈતિક સંભાવના, અદ્ભુત. પણ એમના વિશે કેટલીક રસપ્રદ વાતો પણ છે ને, ઓછા જાણીતા પાસા.
હા, પેલી સમયપાલનની વાત તો કરી. ક્લોકવર્ક પ્રોફેસર, લોકો એમની બપોરની 3:30ની ચાલ જોઈને ઘડિયાળ મેળવતા.
અને એ લેટ બ્લૂમર હતા. 57 વર્ષે પહેલી ક્રિટિક લખી.
હા, અને હ્યુમનો પ્રભાવ કે એમણે એમને જગાડ્યા, એ પણ કાંટે પોતે સ્વીકાર્યું છે.
અને પોતાના શહેરમાંથી ભાગ્યે જ બહાર નીકળ્યા, છતાં ભૂગોળ અને માનવશાસ્ત્ર પર પણ લેક્ચર આપતા હતા.
ખરું, અને એમની છાપ ભલે શુષ્ક પ્રોફેસરની હોય, પણ કહેવાય છે કે એ રાત્રિ ભોજન સમયે સારા મહેમાન અને વાર્તાલાપ કરનાર હતા. અલબત્ત ત્યાં ભારે ફિલોસોફીની વાતો ટાળતા.
અને એમની લેખન શૈલી, એ થોડી અઘરી ગણાય છે ને?
હા, ખાસ કરીને પહેલી ક્રિટિક, ખૂબ જટિલ અને ઘન વાક્યરચના, એટલે જેમણે પોતે પ્રોલેગોમેના લખી હતી.
દરેક મહાન વિચારકની જેમ કાંટની પણ ટીકા થઈ હશે.
ચોક્કસ. એમના પછીના જર્મન આદર્શવાદીઓ જેમ કે હેગલે નોમેના અને ફિનોમેનાના ભેદને એક પ્રકારનો બિનજરૂરી દ્વૈતવાદ ગણાવ્યો.
ઉપયોગિતાવાદીઓએ એમની નૈતિક કઠોરતાની ટીકા કરી, જેમ કે જૂઠું બોલવા પરનો સંપૂર્ણ પ્રતિબંધ.
હા, નિશ્ચય તો કાંટની નૈતિકતાને બિનસાંપ્રદાયિક ખ્રિસ્તી ધર્મ જેવી ગણાવી દીધી. લાગણીઓને બદલે ફક્ત તર્ક પર વધુ પડતો ભાર મૂકવાની ટીકા પણ થઈ છે, ખાસ કરીને નારીવાદી વિચારકો દ્વારા.
અને આજના સમયમાં એમના લખાણોમાં જોવા મળતા વંશીય કે લૈંગિક પૂર્વગ્રહો વિશે પણ ચર્ચા થાય છે.
હા, આ એક સંવેદનશીલ મુદ્દો છે. કેટલાક વિદ્વાનો એમના સમયના સંદર્ભમાં એ વિચારોને જુએ છે, જ્યારે બીજા એમના સાર્વત્રિક સિદ્ધાંતો સાથે એ કેવી રીતે સુસંગત થાય એવો પ્રશ્ન ઉઠાવે છે. આ એક ચાલુ શૈક્ષણિક ચર્ચા છે, આપણે અહીં એલી નોંધ લઈએ છીએ.
આ બધી બાબતો છતાં જો આપણે કાંટના યોગદાનનો સાર કાઢવો હોય તો
મારા મતે એમનો સૌથી મોટો સાર માનવ સ્વાયત્તતા છે. આપણી તર્ક કરવાની ક્ષમતા અને એના આધારે જ્ઞાન મેળવવાની અને નૈતિક નિર્ણયો લેવાની આપણી શક્તિ અને જવાબદારી એમણે માણસને કેન્દ્રમાં મૂક્યો.
આપણે આપણા નૈતિક વિશ્વના નિયમદાતા છીએ એમ.
હા, એક રીતે તર્કના માર્ગદર્શન હેઠળ.
તો અંતે અમારા શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ. આજના સમયમાં જ્યારે ચારે બાજુથી માહિતીનો મારો છે, અલગ અલગ સત્યો રજૂ થાય છે, ત્યારે કાંટનો પેલો આદેશ સપેરે આઉડે, તમારી પોતાની સમજણનો ઉપયોગ કરવાની હિંમત રાખો, એનું શું મહત્વ છે?
ખરેખર આ બહુ જ પ્રસ્તુત પ્રશ્ન છે. શું આપણે આજે પણ તર્કનો ઉપયોગ કરીને માહિતીની ખરાઈ કરી શકીએ છીએ? અને શું કાંટના સાર્વત્રિક નૈતિકતાના વિચારો આપણને ક્લાઇમેટ ચેન્જ, ઈઆઈ નીતિશાસ્ત્ર, સામાજિક ન્યાય જેવા જટિલ વૈશ્વિક મુદ્દાઓમાં કોઈ દિશા આપી શકે છે? કાંટ આપણને આ સવાલો પૂછવા અને જવાબો આપણી પોતાની બુદ્ધિમાં શોધવા માટે પડકાર ફેંકે છે.
ખૂબ સરસ. આ ઊંડાણપૂર્વકની ચર્ચા માટે આપનો આભાર.
આભાર.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.